તારીખ 14/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 652 અને 653 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 402
654 લીયા થા ને એક દફા ત્રણસો 357 પ્રશ્ન છે. અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું તે ભાવમાં દાસત્વ પણ કહેવા માંગે છે. સમાધાન આમ તો પ્રશ્ન પૂછનારે પોતે જે કઈ ધાર્યું છે એનો પ્રશ્ન પૂછે છે. મારી ધારણા બરાબર છે? અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હું નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. શું આખું પદ એટલું છે? મારામાં બધા દોષો છે એમ પોતાના દોષ જોનાર બીજા કોઈના દોષ જોતો નથી. આમ તો દાસત્વનો સિદ્ધ એની અંદર તો નથી. પોતાના દોષના પશ્ચાતાપનો ધ્વનિ છે. જે પશ્ચાતાપથી વેદના આવે છે એવો ધ્વનિ છે. આ પદથી પણ કોઈને વેદના આવવાનો સંભવ છે એવું પદ છે. આખું જે 20 દોહરા છે એમાં મુખ્ય વાત એ છે. પહેલેથી જે વાત છે કે હું તો દોષ અનંતનો ભાજન છું, કરુણા મારામાં અનંત દોષ છે, ત્યાંથી જે વાત શરૂ કરી છે. એટલે બીજાને દાસત્વમાં તો શું છે કે બીજાને અનુલક્ષીને પોતાના પરિણામ છે. દાસત્વ ભાવમાં બીજાનું દાસત્વ શું? કોઈનું પછી શ્રી ગુરુનું કે મુમુક્ષુઓનો એમ. જ્યારે આમાં પોતાને અનુલક્ષીને પરિણામ છે. અધમા અધમ અધિકો પતિત હું એમ લીધું છે. આ જગતમાં આખા જગતમાં સૌથી હું વધારે દૂષિત છું એવું પોતાને લાગે છે. પોતાના દોષ જોતા પોતાને એવું લાગે છે. વસ્તુ સ્થિતિ એમ નથી. વસ્તુ સ્થિતિ એ તો પોતા કરતા પણ આવો પશ્ચાતાપ કરનારના દોષો કરતા પણ બીજા ઘણા દૂષિત જીવો હોય છે, ઘણા દોષવાળા. પણ બીજાને અનુલક્ષીને આમાં કોઈ વાત નથી. અને તો પોતાના પણ જેટલા પણ છે એ પણ એટલા બધા દેખાય છે કે જાણે આખા જગતમાં હું જ વધારે દોષિત છું એ પ્રકાર લીધો છે. મારામાં બધા દોષ છે અને મિથ્યાત્વ અજ્ઞાનમાં બધા દોષ આવી ગયા. મિથ્યાત્વ ને અજ્ઞાનમાં બધા દોષ આવી ગયા. એટલે મારામાં બધા દોષ છે એમ પોતાના દોષ જોનાર બીજા કોઈના દોષ જોતો નથી. આ એક મોટો એમાં ગુણ થાય છે. પોતાના દોષ જોવામાં ગુણ શું થયો? ગુણ એટલે લાભ શું થયો? કે બીજાના દોષ જોતો બંધ થઈ જશે. મારામાં આટલા બધા દોષ છે, મારું અજ્ઞાન ને મારું મિથ્યાત્વ છોડી શકતો નથી એવું ને એવું છે. બીજાનો દોષ જોવાનો મારે કઈ પ્રયોજન નથી. બીજાનો દોષ શું જોવો? હું દોષથી ભરેલો છું, મારે બીજાનો દોષ શું જોવાનો? મારામાં બધા દોષો છે એમ પોતાના દોષ જોનાર બીજા કોઈના દોષ જોતો નથી. જગતની અંદર હું અધમા અધમ છું એમ પોતાના દોષ જોનાર આગળ જાય છે એમ કહેવું છે. પોતાના દોષ જોનાર આગળ વધે છે એમ કહેવું છે. બીજાના દોષ જોનાર પાછળ જાય છે, પોતાના દોષ જોનાર આગળ જાય છે. અધમા અધમ અધિકો પતિ પોતે થઈ ગયો નથી એટલે એ વાસ્તવિકતા નથી. કેમ કે પોતાથી તો અધમ દોષ વાળા તો ઘણા જગતના જીવો હોય છે. એટલે અધમા અધમ અધિકો પતિ પોતે થઈ ગયો નથી પણ ભાવના એવી છે એની પાછળ. શું પણ ભાવના એવી છે કે મારે બીજાના દોષો શા માટે જોવા? હું દોષથી ભરેલો છું ત્યાં મારે બીજાના દોષ શા માટે જોવા? હું દોષથી ભરેલો છું અને બીજા બીજા બધા દ્રવ્ય અપેક્ષા એ ગુણથી ભરેલા છે. બીજા બધા દ્રવ્ય અપેક્ષા એ ગુણથી ભરેલા છે. બીજાને દ્રવ્ય અપેક્ષા એ જોવે છે અને પોતાને પર્યાય અપેક્ષા એ જોવે છે. ન્યાયના કાટલા જુદા, બીજાનું જોવાનું કાટલું જુદું, માપવાનું કાટલું, તોડવાનું કાટલું જુદું, પોતાનું તોડવાનું કાટલું જુદું. આ ન્યાયનો વિષય છે. ન્યાય એમ કરાય ન્યાય એમ ન કરાય કે મારામાં તો દોષ છે પણ તમે ક્યાં દોષ વગરના છો એમ ન્યાય ન કરાય. મોટા ભાગે શું થાય છે, કોઈ પોતાના દોષ નો આરોપ કરે, પોતા ઉપર દોષ નો આરોપ કરે, હોય કે ન હોય પછીની વાત આપણે એની ચર્ચા નહીં. બરાબર. કોઈ પોતાના દોષ ની વાત કરે એટલે સામાન્યપણે માણસ એ દોષ નો જે દેખાડનાર હોય એના દોષ ની વાત કરશે. સામાન્ય પરિસ્થિતિ આવી હોય છે. તમારે આવું છે એનું શું? પત્ર આવ્યો હતો, આમ બધું સાંભળ્યું છે અમુક એમ. કોઈના દોષ ન પ્રગટ કરવા એ નિશ્ચય છે. શું કર્યું છે એ નિશ્ચય કરેલો છે. એટલે આવું સહજ સ્વાભાવિક બે ના કરે એમ સમજવું. બીજાના દોષોને ઢાંકવા એ સમ્યક દર્શનના આઠ અંગમાંનો એક અંગ છે. અને ઉપગુણ અંગ છે. નાની થવાનો છે એની લાઈન તો એને અનુસરતી ચાલે ને તો થાય ને એને ડેવલપમેન્ટમાં જ્ઞાની થશે. હું દોષથી ભરેલો છું અને બીજા બધા દ્રવ્ય અપેક્ષા એ ગુણથી ભરેલા છે તેમ તે જુએ છે. દ્રવ્ય અપેક્ષા એ પોતાને જુએ છે કે મારા સ્વભાવમાં દોષ નથી પણ પોતાને પુરુષાર્થ ઉપાડવો છે એટલે પોતાને એમ પણ જોવે છે કે મારામાં જ બધા દોષો છે, એ ખ્યાલમાં નથી એમ નથી. અધમા અધમ અધિકો પતિત કહેનાર ને એમ ખ્યાલમાં છે કે દોષ સ્વભાવમાં દોષ નથી, પણ મારા પરિણામમાં મારા પુરુષાર્થ ઉપાડવાની બહુ જરૂર છે, માટે આમ વાત લઈએ છે. પોતે પર્યાયની મુખ્યતાથી વાત લઈએ છે. નહીતર શું કે છે એકાંત કરનારા, પર્યાયને મુખ્ય ન કરવી, દોષ જોવાને પણ મુખ્ય ન કરવાનું, ખોટી વાત છે. પોતાના દોષને જઈને મુખ્ય કરવાનું. મહાન આચાર્ય હોય એવી વાત કરે છે. સમય સારની ટીકા કરનાર અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે અનાદિથી મારી પરિણતિ કલ્માશિત થયેલી છે. કલ્માશિત એટલે મેલી, શાસ્ત્ર ભાષાનો શબ્દ છે. અનાદિથી મારી પરિણતિ કલ્માશિત થયેલી છે. આ મહાન પરમાગમની ટીકા કરતા કરતા મારી પરિણતિની વિશુદ્ધિ થાવ એવી હું ભાવના ભાવું છું. સમયસારની ટીકા કરતા એ કર્માશ્રિત પરિણતિ છે એ વિશુદ્ધ થઈ જાય એવી ભાવનાથી હું આની ટીકા શરૂ કરું છું, એમ સમયસારની ટીકાના પ્રારંભમાં એ વાત કરે છે. મોટા આચાર્ય છે તો છઠ્ઠે સાતમું નામ ઉઠાને જુલનારા, તો પણ કહે છે કે મારી પરિણતિ કર્માશ્રિત થયેલી છે. આ તો મુમુક્ષુની વાત છે. દ્રવ્યપેક્ષા એ પોતાને જોવે છે કે મારા સ્વભાવમાં દોષ નથી, પણ પોતાને પુરુષાર્થ ઉપાડવો છે એટલે આશય શું છે, પોતાને પુરુષાર્થ ઉપાડવો છે એટલે પોતાને એમ પણ જોવે છે કે મારામાં જ બધા દોષ છે, ઘણા દોષ છે, ખૂબ દોષ છે, એવું જોવે છે. પોતાનો નાનો દોષ પણ મોટો દેખાય ત્યારે દોષ નીકળે. પોતાના દોષને ગૌણ કરે કે પોતાના દોષનો બચાવ કરે એને દોષ કદી નીકળે નહીં. જ્યારે કોઈ પોતાના દોષની વાત કરે ત્યારે એનો કદી પ્રતિકાર ન કરવો. એકદમ પહેલા તો એકદમ ગંભીર થઈ જવો, અને એ ગંભીર થવાના સમયમાં તપાસવો કે આવા દોષ મારામાં હોય તો મારે જરૂર કાઢી નાખવા જોઈએ. ન હોય ને કેનારની ભૂલ થઈ હોય તો પણ પ્રતિકાર ન કરો, એમને રાખો. આ નીતિ છે, કોઈ પોતાના ઉપર દોષારોપણ કરે ત્યારે આ નીતિથી વર્તવું. અધમા અધમ અધિકો પતિત એમ પર્યાય અપેક્ષાએ મારામાં જ દોષો છે અને મારે જ ગુણ પ્રગટ કરવાના છે, બીજાના દોષ જોવાના નથી, એમ લેવાનું છે. બીજાની અપેક્ષા એટલી વાત છે, વાત તો સ્વપરક છે. અધમા અધમ અધિકો પતિત હું, એટલે વચન તો સ્વપરક છે, પણ એમાંથી એટલો વિશેષ વાત નીકળે છે કે હું મારામાં આટલા બધા દોષ જોઉં છું, એનો અર્થ કે મારે બીજાના દોષ જોવાના નથી. બીજાના દોષ જોવાના નથી એવા ઉપદેશમાં જ્ઞાની પુરુષને એમ કહેવું છે કે પરલક્ષ છોડી દે, તો પરલક્ષ સદંતર છોડી દે, નહીતર તારું એ પરલક્ષ બધો તારો સત્સંગ ખાય જશે, ચવાઈ જશે બધો સત્સંગ. મારે શું, હું મારું આત્મકલ્યાણ કરવા નીકળ્યો છું અને મારું આત્મકલ્યાણ મારે ગુપચુપ કરી લેવું, એટલું મારું કામ છે. એ આત્મકલ્યાણ કર્યું છે કે કરવું છે એનો ફંફેરો કરવાની પણ મારે જરૂર નથી. મારું ગુપચુપ કામ હું કરી લઉં. વેપારી નફો કરે નહીં, છાના માનો રળી લે, ભૂલ ન ટીપે, ભૂલ ટીપે હે કે આ જાતમાં આટલો માલ લે, એમાં એમને આટલો નફો મળવાનો છે. હવે અમે ફાવી ગયા, હા ગયો નફો કઈ તારો, શું થયું તારો નફો ગયો. ખરીદી કર્યા પેલા વેચાણ ઓછે ભાવે કરી નાખે, આ બાજુ કોલ જોડેલો રાખે, ખબર પડી કે ત્યાં તો નીચે ભાવે મળે છે એટલે આ ભાઈ લઈ આવ્યા છે. એના કરતા ચાર આના ઓછા, આઠ આના ઓછા રૂપિયા ઓછા, મારા માલ પેલા લે, ખબર છે કેટલો નફો ઓછો. એ કેવું ગુપચુપ રાખે છે. વેપારનો નફો ગુપ્તપણે કરવો છે, અહીંયા ધંધેરો પીતું હશે. ગયો તો તારો નફો ગયો. હું વેપાર કા દૃષ્ટાંત હે, વેપારી હે, કભી કહી ભી મુનાફા કર લેતા હે તો ગુપચુપ કર રહેતા હે, કિસી કો અપના બિઝનેસ કા રાજ નહીં બતાતા. આપ લોગ ચાંદી કા બિઝનેસ કરતે હૈ વહાં તો ઉસમે કોનસી ધાતુ કિતની મિલાતે હૈ ઓર કોનસી ચીજ કિતની ક્વાલિટી કી રખતે હૈ વો આપ કિસી કો બતાએંગે નહીં. હમ ઇસ પ્રકાર સે યે બિઝનેસ કરતે હૈ વો બાત આપ બતાએંગે નહીં ઓર ઉસમે કિતના જ્યાદા મુનાફા મિલતા હૈ. 10% 15% કા મુનાફા કરતા હૈ તો ક્યા બોલેગા માલૂમ હૈ, 1.5% का हमारा बिजनेस में मार्जिन नहीं है. क्या बोलेगा, हमारा बिजनेस में बहुत कंपटीशन है, मार्जिन नहीं है. 1.5% में तो हमारा ये सब बिजनेस चलता है. परीक्षा कर दे हीरा वाला ने, हीरा वाला में तो 1.5% में बिजनेस करिए. मैं तो शुरू करू तू ने 10-15% नो मार्जिन राखी बात करी ले लीधो माल ने. હા તો પોતે એને જ ખબર નથી પડતી કે આમાં કેટલું માર્જિન છે. આપણે તો નવા નિશાળી હતા, એ તો બહુ અનુભવ ના હતા, પણ હોય છે, કોઈ બતાવે નહીં. પોતાને લાભ થાય એ કેવી રીતે લાભ થાય છે વેપારી કોઈ દિવસ ન બતાવે. અહીંયા મૂર્ખાઈ કરે છે. અધમાધમ અધિકોપતિત એમ પર્યાય અપેક્ષા એ મારામાં જ દોષો છે અને મારે જ ગુણ પ્રગટ કરવાના છે, બીજાના દોષો જોવાના નથી. એમાં એ વાત બીજાની અપેક્ષાની આવી જાય છે, મારે બીજાના દોષ જોવાના નથી. અમસ્તા એટલે આપણે ત્યાં કહેવત છે, એવી ભેંસના શિંગડા ભેંસને મારે, આપણે એનો ભાર કઈ ઉપાડવો પડતો નથી. એમ કોઈને દોષ હોય તો એનું નુકસાન એને છે. એની ચર્ચા, એની પંચાત, એની મથાકૂટ મારે શા માટે ઉતરવું. પોતાનો અલ્પ દોષ હોય તો તેને મોટો કરીને પોતે અંદર વિચાર કરે. આ નીતિ આ છે. પોતાનો અલ્પ દોષ હોય તો મોટો કરીને પોતે અંદર વિચાર કરે. દોષ છે એ નાનો થઈ ગયો છે, નાનો થઈ ગયો છે, નાનો થઈ ગયો છે, એમ નથી જોવાનો. જે નાનો હોય એને મોટો કરીને જોવાની નીતિ છે અને તો દોષ નીકળે, નહીતર ન નીકળે. કેમકે અહીંયા તો ઉપદેશના સ્તરમાં એવો ઉપદેશ છે કે કોઈ પણ આગળ વધતો જીવ કોઈ પણ સ્તરે આવે એ ત્યાં રોકાય, એ નીતિ છે ઉપદેશકને. દ્રષ્ટાંત લઈએ કે કોઈ સાધ્યમાં નથી આવતા મોક્ષ, તો એને ઉપદેશ એમ કે કોઈ સત્સંગને સાધ્ય તો તમારે કરવો જોઈએ. એને એમ ન કહેવાય કે અનંતકાળ સાધ્ય કર્યો હવે શું, એને એમ ન કહેવાય. તું સાધ્ય નથી કરતો તો સાધ્ય કર, સ્વાધ્યાય કરતો હોય એને લાંબો ટાઈમ થાય. આટલા બધા વખતથી સત્સંગ કરો છો નથી ત્યાં ત્યાં, આ કઈ રીત છે? એને એમ ઠપકારવા પડે, ન આવતો એને આવવાની વાત કરવી પડે, આવતો એને તું આવશ માટે એને 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 માણું થબડવાનું નથી. શું એમ આગળ વધવાની વાત છે? અને આગળ વધતા હોય એને પણ શું રહી ગયું એ બતાવવાનું હોય છે. આ અહીંયા અટકાય છે, અહીંયા અટકાય છે, હજી તમારા પરિણામ અહીંયા અટકાય છે, અહીંયા અટકાય છે. આગળ આવવું હોય તો આ કાઢતા જાવ, આગળ આવવું હોય તો આ કાઢતા જાવ. એમ દરેક સ્તરે એવું એ પ્રકારની નીતિ છે. આ જીન નીતિ છે, ભગવાનની આ નીતિ છે. શું પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય છેલ્લે એક ગાથા લખે છે, એમાં એ જીન નીતિ નામનો શબ્દ વાપરો છે. કે જેમ માખણ જેને કાઢવું છે છાશમાંથી, એ કેવી રીતે માખણ કાઢે છે કે એક વખત આ બાજુનું દોરડું ખેંચીને બીજી બાજુનું ઢીલું મૂકે છે, બીજી વખત જે ખેંચ્યું છે એ ઢીલું મૂકે છે અને ઢીલું મૂક્યું છે એ ખેંચે છે. એવી રીતે બોલોવે છે અને માખણ નીકળે છે, ત્યારે માખણ નીકળે છે. એમને માખણ નથી નીકળતું, સાસ દૂધ મેળવ્યું છે, દહીં થઈ ગયું છે, એ દહીંમાં માખણ છુપાયેલું છે, એ માખણ છૂટું પાડવું છે. તો આ રીતે વલોવીને છૂટું પડે એ દ્રષ્ટાંત આવ્યું છે. એવી રીતે જીની નીતિમાં એવી છે, એવું છે કે ક્યારેક દ્રવ્યાર્થિક નહીં મુખ્ય કરે અને ક્યારેક પર્યાયાર્થિક નહીં મુખ્ય કરે. એકલો દ્રવ્યાર્થિક નહીં મુખ્ય કરે એમ નહીં, એકલો પર્યાયાર્થિક નહીં મુખ્ય કરે એમ પણ નહીં. તમને સોનગઢ ગયો ને ઇન્દોર વાળા ભાઈ આવ્યા હતા, સંસ્થાકારકની વાતની બધી વાત કરી ચર્ચાની, આ બધી પર્યાયની વાતો છે. કેમ પર્યાયની વાત એટલે કઈ પર્યાયને નુકસાન કરે છે એમ કે દ્રવ દ્રષ્ટિને કઈક, પછી દ્રવ દ્રષ્ટિમાં કઈ તકલીફ થાય? બિલકુલ નહીં. દ્રવ્યાર્થિક નહીં પણ આત્માને હિતનું કારણ છે, આત્માને આત્મા તરફ દોરી જાય છે, અને પર્યાયાર્થિક નહીં પણ આત્માને આત્મા તરફ દોરી જાય છે. બે નહીં વાત, શુદ્ધ નહીં પણ આત્માને શુદ્ધાત્મા તરફ દોરી જાય છે, અને અશુદ્ધ નહીં પણ આત્માને અશુદ્ધતા છોડાવીને શુદ્ધાત્મા તરફ લઈ જાય છે, એનું નામ અશુદ્ધ નહીં છે. અને 47 નિયમ અશુદ્ધ નહીં મૂક્યો છે અમૃતચંદ્રાચાર્ય, શુદ્ધ નહીં લીધો છે એવો અશુદ્ધ નહીં પણ લીધો છે. અને દ્રવ પર્યાય નહીં તો કેટલાય જોડકા લીધા છે, સંસ્કાર નહીં ને અસંસ્કાર નહીં, શું દ્રવ દ્રવ્યાર્થિક નહીં ને પર્યાયાર્થિક નહીં, બધા કેટલાય જોડકા લીધા છે. જોડકા લેવાનું શું પ્રયોજન છે? નહીંની વિવિક્ષામાં, નહીંના પ્રકરણમાં જોડકા લેવાનું શું કારણ છે? હરવાળો જ લે છે, જે નહીં મૂકે છે એની સામે અમે બીજો નહીં તરત મૂકે છે, એવું શું કારણ? કાળ નહીં ને અકાળ નહીં, આરોગ્ય લે છે, ઘણા જોડકા વાળા લીધા છે. એમ બતાવે છે કે આ પણ ન્યાય છે ને આ પણ ન્યાય છે ને બે આત્માને ઉપકારી થાય એવી તમારી પોતાની સમજવાની શૈલી હોવી જોઈએ, તમારી સમજવાની પદ્ધતિ એવી હોવી જોઈએ.
દ્રષ્ટિકોણ એવો સાધ્ય કરે.
હા, આત્મહિત થાય એક દ્રષ્ટિકોણ ને જો તમે સાધ્ય કર્યો હોય તો તમે ગમે ત્યાંથી એને એ જ વાતને લઈ લ્યો, તમે આત્મહિત થાય એમ જ લઈ લ્યો. તીર્થંકર થઈને તર્યા છે, તારે છે, પણ આ જ નીતિ થી તારે છે અને એ જ નીતિ શીખડાવે છે બધાને. ઇન્દ્રચંદ્રાચાર્ય એ કીધું છે કે ક્યારેક અમે દ્રવ્યાર્થિક ને મુખ્ય કરીએ છીએ, ક્યારેક પર્યાયાર્થિક ને ઢીલો કરીએ છીએ, અને ક્યારેક અમે પર્યાયાર્થિક ને મુખ્ય કરીએ છીએ, ત્યારે દ્રવ્યાર્થિક ને ઢીલો કરીએ છીએ, અને તો જ ભલોવાય. આ જીન નીતિ છે એમ લખ્યું છે. હા, એવો શબ્દ વાપરો છે જીન નીતિ, એવો શબ્દ વાપરો છે. એ તો વાત ચાલ રહી છે દ્રષ્ટાંતમાં, તો એ વાત ચાલ રહી છે કે અધમા અધમ અધિકો પતિ પર્યાય કી બાત હૈ, ઓર મેરે સ્વભાવ મેં કોઈ દોષ નહીં હૈ, ઉદ્રવ કી બાત હૈ, એસે વો તો ચાલ રહા હૈ, ઉસ ઉસકે ઉપર સે તો વાત ચાલ રહી છે. બીજાના અલ્પ ગુણ ને પણ પ્રમોદ કરે, આની નમ્રતા કેવી છે, આની સરળતા કેવી છે. આગળ જનાર મુમુક્ષુ ની આવી રીત હોય છે, આવી નીતિ હોય છે, એ આગળ જાય. મેળવી લીધું, મેળવણી કરવા માટે પોતે આ રીતે કામ કરે છે કે એ મેળવી લીધું. પોતાને આગળ વધવું છે તે બીજાના ગુણ તરફ જોવે, પોતાને આગળ વધવું હોય તે બીજાના ગુણ તરફ જોવે, દોષ તરફ ન જોવે. તથા પોતાને પુરુષાર્થ ઉપાડવા માટે પોતાના દોષ તરફ જોવે કે મારે ઘણું કરવાનું છે. ગુણને ગોપવે ને દબાવે, આવે છે 105માં છેલ્લું વચન, પાત્રતાના 10 લક્ષણમાં. પાત્રતાન જીવ, પાત્રતાવાન જીવ કેવો હોય છે કે પોતાને ગુરુતાને દબાવનાર, ગુરુતાને કહ્યું કે પોતાના ગુણને દબાવે, છુપાવે. પુરુષાર્થ ઉપાડવા માટે પોતાને આગળ વધવું છે તો બીજાના ગુણ તરફ જોવે, તથા પોતાના પુરુષાર્થ ઉપાડવા માટે પોતાને પોતાના દોષ જોવે કે મારે ઘણું કરવાનું છે. મુનિ એમ જોવે છે કે મારે ઘણું બાકી છે, ભાવલિંગી મુનિ એમ જોવે છે કે મારે ઘણું બાકી છે, તો મોક્ષને તો ઘણું 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 બાકી છે એમ છે. હું આગળ વધી ગયો, આગળ વધી ગયો એમ જોતો નથી. એમ જ હોય ને, મારે ઘણું કરવાનું છે, આમ કરીને આગળ જાય છે, એવા ભાવથી આગળ વધે છે. ભાવ આવતા એને આગળ વધવાનું બને છે. તે જ્ઞાન બરાબર કરે છે કે દ્રવ અપેક્ષા એ મારામાં શુદ્ધતા ભરે છે. એ સમજણ સ્વરૂપની સમજણ બરાબર કરે છે, પણ એ સમજણ પણ પર્યાયની સાથે તુલના કરવા માટે છે. દ્રવ્ય અપેક્ષા એ મારામાં શુદ્ધતા છે તો પર્યાયમાં આમ કેમ? હું અબજોપતિ હોય તો ભીખ કેમ માગું? અબજોની સંપત્તિ ઘરમાં પડી હોય તો બહાર રોડ ઉપર આવી રસ્તા ઉપર આવીને ભીખ માગવા કોઈ બહે? આ તો એવી હાલત છે. અંદરમાં સાક્ષાત સિદ્ધ પદ છે અને બહારમાં દીનતા કરે છે, પરમાણુ પાસે ભીખ માગે છે કે તું મને સુખી કર, મને સુખ દે. કોઈ વાર ખોરાક ના પરમાણુ પાસે ભીખ માગે છે, મને તું સુખ દે, સુખી કર. ઓલી વાત તારી બરાબર નથી. પર્યાયમાં હજી મારે અંતરમાં પુરુષાર્થ કરીને બધું પ્રગટ કરવાનું છે. ચોથા ગુણ સ્થાનથી માંડીને ઠેઠ સિદ્ધ પદ સુધી બધું મારે પ્રગટ કરવાનું હજી બાકી છે એમ મુમુક્ષુ વિચાર કરે છે. પર્યાયમાં બધું પ્રગટ કરવાનું છે એમની અંતર પુરુષાર્થ કરીને, અંદરમાં પુરુષાર્થ, અંતર્મુખી પુરુષાર્થ કરીને મારે આ બધું પ્રગટ કરવાનું હજી બાકી છે. અને એ પુરુષાર્થ તો મહાન પુરુષાર્થ છે, સાધારણ વાત નથી. આમ દાસત્વ પણ કોઈક અપેક્ષાએ કહ્યું છે, બધી અપેક્ષાએ, કોઈક અપેક્ષા એટલે પર્યાય અપેક્ષાએ અથવા પોતાનું લઘુત્વ દર્શાવવા માટેનું દાસત્વ પણ લેવું. દાસત્વમાં શું છે? લઘુત્વ આવે છે અને પોતાના દુઃખમુખ્ય કરવામાં પણ લઘુત્વ આવે છે પોતાનું, તો એ લઘુત્વ દર્શાવવા માટે લેવું, એ અપેક્ષા લેવી. પ્રશ્ન પૂછનારે દાસત્વનો પ્રશ્ન પૂછ્યો છે ને, તો એમાં લઘુત્વ લેવું છે એમ કહેવું છે. પર્યાયની અપેક્ષાએ પોતાને આગળ વધવાનું છે. પર્યાયની અપેક્ષાએ તો પોતાને આગળ વધવાનું છે. અને દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કહાં સે હોય, એ દ્રઢદ્રષ્ટિની અપેક્ષા છે. બંનેની સંધિ છે, દ્રવ પર્યાયની સંધિ છે. એક પદે પણ છે કે તું ભગવાન, ભગવાનનું જાપ કરશ, નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, અથવા જે જે પ્રભુ તીર્થંકરો થયા એનો જાપ કરે છો, પણ દીન થઈને જાપ કરે છો તો મુક્તિ ક્યાંથી થશે તને? આ પણ ઉપદેશ છે. હું પોતે પ્રભુ છો એમ પણ તારે લેવું પડશે, અને તું અધમા અધમ છો એમ પણ તારે. અને એ બે વાતની તને સંધિ કરતા આવડવી જોઈએ. સંધિ ક્યાં થાય? તો બંનેમાં પ્રયોજન તો એક જ છે એટલે ત્યાં સંધિ થાય છે. બંનેમાં પ્રયોજન તો એક જ છે માટે ત્યાં બંનેની સંધિ છે. પોતાને પ્રભુ તરીકે જોવામાં પણ પ્રભુતા પ્રગટ કરવી છે, અને પોતાને અધમ તરીકે જોવામાં પણ દોષ અને દીનતા ટાળીને પ્રભુતા પ્રગટ કરવી છે. પ્રયોજન એક જ છે માટે એની સંધિ છે. એમ બંનેની સંધિ છે, અને એ બંનેની જે જે જગ્યાએ જે મુદ્દા ઉપર સંધિ છે એ મુદ્દા ઉપર પોતાનો બરાબર પરિણમનનો પદ્ધતિ હોવી.
સંતુલન
થઈ જાય. તો એકાંત થઈ જાય, સંતુલન ખોવે અને એકાંત થઈ જાય. આપણે ત્યાં દ્રવ્યાર્થિક નહીંની મુખ્યતા અને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી લગભગ ચાલે છે તત્વનો પ્રચાર પ્રસાર. ઘણા હોશિયાર માણસો હોશિયાર આ બધા પ્રશ્નો મૂકે છે. પ્રવચન સારની 114 ગાથા છે ને, 114 ગાથામાં બે વાત લીધી છે. દ્રવ્યાર્થિક નહીંના ચક્ષુને સર્વથા બંધ કરીને પર્યાયાર્થિક નહીંના ચક્ષુથી જોવું, અને પર્યાયાર્થિક નહીંના ચક્ષુને સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિક નહીંના ચક્ષુથી જોવું. બે જગ્યાએ સર્વથા સર્વથા સંભળાય. એક બાજુ ખેંચતો હોય એને એમ આ ગાથાને યથાર્થ રીતે સમજી શકે નહીં, પણ એમાં સંધિ કરવાની કોણ શું છે, સંધિ કરવાનો કોણ છે. બેને સર્વથા બંધ કરો તો તમારું પ્રયોજન બરાબર છે. થાકું જોઈએ મારા ફરતે મારા ફરતે એમ છે, એક સાથે વાત નથી. અને તો સર્વથા બંધ કરવાની વાત તો જોર દેવા માટે વજન દેવાનું સૂચવે છે. બાકી બે નહીં છે એ પ્રમાણ જ્ઞાનપૂર્વક જ પ્રવર્તે છે. એટલે દ્રવ્યાર્થિક નહીંની મુખ્યતા વખતે પર્યાયાર્થિક નહીંનું જ્ઞાન હોય જ છે, નહીંતર સંતુલન રહે નહીં. પ્રમાણ જ્ઞાન વિના સંતુલન રહે નહીં. અને પર્યાયાર્થિક નહીંની મુખ્યતા કરનારને દ્રવ્યાર્થિક નહીંનું જ્ઞાન હોય જ છે, એ સર્વથા બંધ થાય ત્યાં સર્વથા શબ્દો મૂકો છો. ત્યાં અભિપ્રાય શું છે એ પકડવું જોઈએ, શબ્દ પકડાય. ગુરુદેવ તો બહુ સરસ પ્રવચનો કર્યા છે. ત્રણસો 355 થી શરૂ થાય છે. એ ગોપાલદેવ ના વચન ઉપર નો પ્રશ્ન કર્યો છે. પેલા એક વાર આવે છું છે શ્રીમદજીમાં આવે છે કે જ્ઞાની પ્રત્યે જેને પરમાત્મ બુદ્ધિ આવે છે તેને સર્વ મુમુક્ષુ પ્રત્યે દાસત્વ ભાવ આવે છે, તો ત્યાં તેઓ શું કહેવા માંગે છે. આ પ્રશ્ન તો બેનસરને મેં પણ પૂછેલો હતો. જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ લીધી છે ત્યારે સાથે સાથે એમણે એક વાત જોડી છે કે જ્યારે જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે ત્યારે સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે. તો આમાં આ બાજુ પરમેશ્વર પણ જ્ઞાનીનું, આ બાજુ સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ, આ બે વાતને મેળ શું છે? આ પ્રશ્ન ઉઠાવ્યો. એ વાતને હારે કેમ જોડી છે અહીંયા? અહીંયા એ વાતને કેમ જોડી છે? નાનીની પરમેશ્વર બુદ્ધિના મુદ્દાની સાથે આ વાતને કેમ સાંકળેલી છે? તો કે એ બહુ નેચરલ છે, બહુ જ કુદરતી છે, બહુ જ સ્વાભાવિક છે. યથાર્થપણામાં શું એમ જ બને, અને યથાર્થપણે એમ જ બને એ વાતની પ્રસિદ્ધિ કૃપાલુદેવે પોતાના વચનોને વચનોથી આપી છે. એમ વાત છે. મૂળમાં શું છે કે એમ જ બને, જેને જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ આવે એને અન્ય બધા પ્રત્યે દાસત્વ, સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે, એવો એક કુદરતી પરિણામની પરિસ્થિતિ છે એની જાહેરાત એમણે પોતાના વચનોથી કરી છે. એમ છે ખરેખર. મેં શ્રી પણ સરસ લીધું છે. સમાધાન. મુમુક્ષુને સત્પુરુષ કે જે સર્વોત્કૃષ્ટ માર્ગ બતાવી રહ્યા છે અને સાધના કરી રહ્યા છે તેના પર પરમેશ્વર બુદ્ધિ આવે છે, એ આપણે પોતે સંમત કરી છે. કૃપાળુ દેવના વચનને પોતે સંમત કરી છે. તો પેસી તો ગમે તે જ્ઞાનીના વાત, અન્ય જ્ઞાનીઓની વાત લેતા, ગુરુદેવને છોડીને કૃપાળુદેવની વાત હોય કે સુગાનીજીની વાત હોય કે ટોડરમલજીની વાત હોય કે બનારસીદાસજીની વાત હોય, એના સમર્થનમાં જ પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે. આ એમની શૈલી હતી. એ જ્ઞાની આમ કહે છે એ પોતે પહેલા જ સ્થાપી દે છે, જેમાં અહીં થાપ્યું શું કે મુમુક્ષુને પરમેશ્વર બુદ્ધિ આવે છે, નથી આવતી એમ ન થાપ્યું શું. હવે આવે છે એની પાછળ શું જોવે છે કે મને સર્વોત્કૃષ્ટ ઉપાય બતાવી રહ્યા છે. માર્ગ એટલે ઉપાય, સુખી થવાનો, સંપૂર્ણ સુખી થવાનો, હંમેશને માટે સુખી થવાનો ઉપાય, અને જે સર્વોત્કૃષ્ટ ઉપાય મને બતાવી રહ્યા છે. જિનેશ્વર દેવ એથી વધારે શું કરે છે? એ દિવ્ય ધ્વનિમાં એથી વધારે કઈ કરતા નથી, એ પણ એ જ કરે છે, આ પણ એ જ કરે છે. એમણે પરમ ઐશ્વર્ય પ્રગટ કર્યું છે માટે તે સાક્ષાત પરમેશ્વર ને પરમાત્મા છે. અને આમણે ભલે પૂરેપૂરું ઐશ્વર્ય પ્રગટ કર્યું નથી, પણ એ મારે મારા પ્રયોજનનો એ વિષય નથી. સત્પુરુષે કેટલું પ્રગટ કર્યું છે ને કેટલું બાકી છે એ મારો જોવાનો વિષય નથી, પણ એમણે જે પ્રગટ કર્યું છે એ સંપૂર્ણ સુખી થવાનો ઉપાય છે, અને એ મને બતાવી રહ્યા છે. તો મારા માટે તો પરમેશ્વર અને સત્પુરુષમાં મારા માટે કઈ ફરક પડતો નથી. મને કરોડપતિ કઈ ન આપે અને લખપતિ મને જે આપે એમાં હું કરોડપતિ થઈ જાવ, તો મારા માટે તો કરોડપતિ કરતા લખપતિ વધારે છે. એમ તીર્થંકર પાસેથી કઈ ન લીધું, અનંતવાર સમુસરણમાં જઈને કઈ ન લીધું, અને સત્પુરુષ પાસેથી લીધું તો સત્પુરુષ છે એ તીર્થંકર થી પણ અધિક છે. પોતાના માટે એ વાત પોતાને માટે લેવાની છે, સિદ્ધાંત ન થપાય. પોતાના માટે એમ લઈ શકાય, સિદ્ધાંત ન
થપાય.
મેરે લીએ ઐસા લિખા હૈ, ક્યા લિખા હૈ? મેરે લીએ તો ગુરુદેવ અનંત તીર્થંકરો સે ભી અધિક હૈ, મેરે લીએ લિખા હૈ. શું કીધું? મુમુક્ષુ ને સત્પુરુષ, સત્પુરુષ એટલે શું? દેશ કર્યો છે એનો અર્થ એ છે, એટલે અર્થાત સર્વોત્કૃષ્ટ માર્ગ બતાવી રહ્યા છે એવા પુરુષ તે સત્પુરુષ, અને પોતે સાધના કરી રહ્યા છે. જે માર્ગ બતાવી રહ્યા છે એ સાધી પણ રહ્યા છે અને સાધતા સાધતા બતાવી રહ્યા છે, એમ લેવું છે. બીજાની જેમ નથી, નથી સાધતા ને બતાવે છે એમ નથી, સાધતા સાધતા શું તેના ઉપર પરમેશ્વર બુદ્ધિ આવે છે. એટલે એની સાધના જુઓ તો પરમેશ્વર બુદ્ધિ ન આવે તો એમાં તો દુરસ છે. પણ મને જે કહે છે, મને જે લાભ થવાનો છે એ પરમેશ્વર કહે છે એટલો જ લાભ થવાનો છે, તીર્થંકર કહે છે એટલો લાભ થવાનો છે. મારા પરમ હિતમાં તેઓ નિમિત્ત છે, શું છે? અને એ નિમિત્ત તો પરમેશ્વરનું અને સત્પુરુષનું સરખું છે, એના પરમેશ્વરનું વધારે છે અને સત્પુરુષનું ઓછું છે એવું બિલકુલ નથી. કોઈ અપેક્ષા એ તો પરમેશ્વર થી પણ વધારે છે. 213મો પત્ર લઈએ તો, હે પરમાત્મા, હું તારા કરતા એની વધારે સ્તુતિ કરું તો તું ખોટું લગાડીશ, કેમ કે તારા કરતા પણ સર છે. પરમેશ્વર જે તીર્થંકર છે, અરિયંત પરમાત્મા, એ તો શુક્ર ધ્યાનમાં લીન છે, વાણી તો કુદરતી પ્રગટ થવી હોય ત્યારે થાય. દિવ્ય ધ્વનિ 24 કલાક નથી ચાલતી. સમૂહ શરણમાં દિવ્ય ધ્વનિ કન્ટિન્યુ નથી ચાલતી. 4 પ્રહર એટલે 6-6 કલાકે એક વાર ચાલે છે, પછી ગેપ પડે છે. 24 કલાક દિવસ અને રાત થઈને 4 વખત વાણી છૂટે. કેટલી વાર છૂટે? 4 વાર છૂટે. 24 પર છે, દર 6 કલાકે એક વાર વાણી છૂટે. કુદરતી ગમે ત્યારે શરૂ થાય ને ગમે ત્યારે બંધ થાય, એનો કોઈ નિયમ નથી. તને જિજ્ઞાસા થાય ત્યારે વાણી ચાલુ થાય એવું કઈ નથી. વાણી બંધાયેલી ને નથી તીર્થંકરે બંધાયેલા, એવું છે. અહીંયા સત્પુરુષને પ્રશ્ન પૂછે ત્યારે એને જવાબ મળી જાય છે, એટલે એમ કીધું તમારા કરતા સરળ છે. એ જિજ્ઞાસા સામાન્ય જુએ છે તો એમાં એ મૌન રહેતા નથી કે મળું કરતા નથી, એને બહાર કાઢી લે છે ત્યાંથી. જે ડૂબતો હોય એવા જીવ ઉપર જયારે ઉપકાર થાય ત્યારે એને એવો ભાસ થાય છે કે હું ડૂબતો તો કાંડુ પકડી બહાર કાઢીને કાંઠે મૂકી દીધો મને, એટલે એને જાણે મારું બરાબર કાંડુ પકડીને બહાર મૂક્યો છે. કેમ કે એને પોતાને જ્યાં મૂંઝવણ છે એ મૂંઝવણને લઈને જે આ ડૂબી રહ્યો છે, એના પરિણામ બગડી ગયો, બગડે છે એટલે ડૂબી રહ્યો છે, એ ત્યાંથી વમળમાંથી છોડાવી દીધો. જ્યાં પોતે વમળમાં ફસાણો છે એ વમળમાંથી એને છોડાવે છે, એને બરાબર પકડીને બહાર આવી ગયો. એટલે એને પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના એને મોત થામે જોઈ લીધું હતું કે હવે હું જીવી શકવાનો નથી. પછી એક માણસે ઉપાય બતાવ્યો અને બચી ગયો, એને ભગવાન જ કે. બીજો દ્રષ્ટાંત આપણે આ લીધો હતો આબુની શિબિર વખતે, નીતિને અનુરૂપ આપણે વાત કરીને કે ભાઈ અમારે બસને એક્સિડન્ટ થતા રહી ગયો, એક ટ્રક અને એમની બસ બે સામે સામે આવી ગઈ, વચ્ચે એક પથ્થર હતો એને લઈને એ એક્સિડન્ટ થતો રહી ગયો. તો બસના પેસેન્જરે એ પથ્થરને ભગવાન માનીને ઉપાડી લઈ ગયા કે આ પથ્થર નથી, હું આ કોઈ ભગવાન વચ્ચે પથ્થર બનીને આવી ગયા. શું લીધું? ભગવાન. એ ખરેખર ભગવાન પથ્થર બનીને વચ્ચે આવી ગયા, આપણે આને લઈને પૂજો, નહીતર આપણે મરી ગયા. તો બચાવનાર પથ્થર નિમિત્ત પડે તો પણ એને જીવ ભગવાન માનવા તૈયાર થાય છે. અચેતન ને તો આ તો સચેતન છે સત્પુરુષ, એને કેમ ભગવાન નું માને? પણ બચે એ માનશે, જે બચશે એ માનશે, જેને ઉપકાર નહીં થયો હોય એ બચવા નહીં હોય એ નહીં માને. કારણ કે એને બચવું નહીં બચવું એ કેવી રીતે છે એની સમજણ એને નથી, કેમ કે ડૂબે છે એનું એને ભાન નથી. તો બચે છે એનું ભાન ક્યાંથી આવે? એનો આવે. પોતાના અલ્પ દોષને મોટા કરીને જોવા, અને બીજાના દોષ જોવાનું બંધ કરવું, એવો આશય ગ્રહણ થાય આગળ વધી શકે. એ મુમુક્ષુની ભૂમિકાનો અહીંયા ન્યાય છે.